हैं स्वामी एक पद लखे से, करिए राजी घन श्याम रे संतो, करिए राजी घन श्याम तो सरे सर्वे काम रे संतो, करिए राजी घन श्याम। स्वामी कहे संतो भगवान घनश्याम ने राजी करिए तो बधा ज आपड़ा काम सरस, कोई काम अधूरू न रहे। भगवान ने राजी नहीं करी बीजा बधा ने राजी कर्या करशु आखी जिंदगी तो आपड़ो काम सरवानो नथी। माटे नक्की करो कि जीवन में भगवान ने राजी करवा से, याना संत भक्तों ने राजी करवा से, बस एटलो लक्ष्य बांधवो जोईए। भगवान राजी याना संतो भक्तो राजी तो आखी दुनिया राजी, अरे अनंत कोटी ब्रह्मांड में रहनारा बधा राजी। माटे आ त्रण ने राजी करवा स्वामी एवं कहेश तो अपना बधा ज काम सरी जाए। बधा काम कया तो के मोक्ष थी जाए, आ लोक में पण आनंद आनंद ने आनंद थी जीवता है। एक बात स्वामी आपने बतावे से, जे न गमे जगदीश ने जाणो तेनु न पूछिए नाम। भगवान ने जे न गमे ने एनु क्यारे नाम न पूछो, ये रस्ते जाऊ नहीं क्यारे। मरजी जोई महाराज ना मननी ए मरये आठो जाम, जे न गमे जगदीश ने जानो, जे न गमे जगदीश ने जानो तेनु न पूछिए नाम रे संतो, करिए राजी घन श्याम। महाराज नी मर्जी जोई ने आठो जाम जीवन जीव। भगवान ने जे न गमे एनु कोई दिन नाम लेवू नहीं। महाराज के जे गाम जाऊ नहीं एनु नाम हूँ पूछू, कहो जेनो आपने त्याग कर्यो से ओली एने पासु हंभारवू ई भगवान ने गमतु नथी। त्याग एटले त्याग, बस छोड्यो एटले मलवत। महाराज के जेम माणस मलने छोड़े से पछी क्यारे एनो गाढ़ संकल्प करतो नथी। हाचो त्यागी से ने मलवत बधु छोड़े अने क्यारे हंभारतो नथी। આચો ભગત એવો છે કે ભગવાનને ન ગમે એવું કાંઈ કરવું જ નહીં જીવન, એના મનમાં હંમેશા બીક રહે કે ભગવાનના ગમતા બારો જાયશ, મોટા સંતના ગમતા બારો જાયશ તો મારી ઉપર એનો જે રાજીપો છે ને નહીં રહે, ઉતરી જાયશ। માટે ભગવાનની મરજીમાં રહેવું, એભલ બાપુનો પરિવાર આખી જિંદગી ભગવાનની મરજીમાં રહ્યો હો, એ દાદા ખચ્ચર હોય કે જીવુબા હોય, લાડુબા હોય કે બે એની માતાઓ હોય કે અભલ દરબાર હોય, મહારાજે વચનાત્માનું પ્રમાણ આપ્યું કે આ દાદા ખચ્ચરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને ન ગમે એવું કંઈ કરતા જ નથી। ક્યારે પણ ભગવાનને ન ગમે એવું આ લોકોએ કર્યું નથી। ત્યારે આપણું તપાસો, આપણે કેટલું ભગવાનને નહીં ગમતું એવું કરીએ છીએ, હે? આપણી વાસનાને આધીન થઈ, આપણી આસક્તિને આધીન થઈને આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે ઠાકોરજીને નહીં ગમતો એવું કેટલું કરીએ છીએ? કોઈ દી વિચાર કર્યો છે કે આ લોકોને ઘેરે ભગવાન કેમ રહ્યા છે? કેણે ક્યારે ભગવાનની મરજી લોપી નથી? ક્યારે નહીં, જેમ ભગવાનને ગમ્યું એમ જ કર્યું. તો એની જેવો રાજીપો આપણે મેળવવો હોય તો જીવનમાં મહારાજને ન ગમે એનું કોઈ દી નામ લેવું નહીં. ભગવાનની મરજીમાં રાજી રહેનારા આપણા નંદ સંતો હતા, એ પર્વતભાઈ, ગોરધનભાઈ, એ બધા એવા ભક્તો હતા કે જે ક્યારેય ભગવાનની મરજી લોપતા જ નહીં. એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ ભગવાનની મરજીને પારખી જતા કે ભગવાનને આજ અમારી પાસે શું કરાવવું છે. ગોપાળાનંદ સ્વામી એવા એક સાધુ હતા કે ભગવાનની મરજી ન હોય એવી કોઈ ક્રિયા એણે આજીવન કરી નથી. એક દાદા ખચર એવા ભગત હતા, ભગવાનની મરજી ન હોય એવું કોઈ કાર્ય એણે કર્યું નથી. એક ગુણાતીતાનંદ સ્વામી એવા હતા કે ભગવાનની મરજી ન હોય એવું કોઈ કાર્ય એણે કર્યું નથી. પેલા દરબારોએ વરસાદ વરસવા વરસાવવાનું કીધું ગોપાળાનંદ સ્વામી ને, ત્યારે સ્વામી કે મહારાજની શું મરજી છે? તો કે મહારાજ પાસે જઈને આવ્યા છીએ, એમણે તો ચોખ્ખી ના પાડી છે, હવે તમે કૃપા કરીને વરસાદ કરો તો બધા સુખી થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજની મરજી ન હોય તો હું વરસાદ કરી શકું નહીં, એની મરજી હોય તો હમણાં કરું. કહો, આ હતા આપણા ગોપાળાનંદ સ્વામી. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી તો દયાળુ મૂર્તિ, એને જેને હરિભક્તો પ્રાર્થના કરે ને રેડ્યા એટલે તરત સ્વામીને દયા આવી ગઈ, તરત વરસાદ કર્યો. એને એવું નહોતું કે મહારાજની મરજી લોપી છે, પણ એક દયાને ખાતર કે બધા દુઃખી થાય છે તો બિચારા હરિભગત સુખી થાય. કહો, પણ દાસત્વ ભક્તિમાં કોઈ શ્રેષ્ઠ હોય તો એ ગોપાળાનંદ સ્વામી હતા ને બીજા મુક્તાનંદ સ્વામી હતા. ક્યારેય ભગવાનની મરજીને લોપતા નહીં, ક્યારેય નહીં. ભગવાનને ન ગમે એનું નામ લેતા નહીં ક્યારે. આપણું તપાસ, આપણે કેટલું ભગવાનને ન ગમતું દિવસ બધામાં કરતા હશું? ખબર રહેશે કે આપણે ભગવાનને ન ગમતું એવું કેટલું કરીએ છીએ? ભગવાનને શું નથી ગમતું એ તો ખબર છે ને, શું ગમે છે એ ખબર છે કે નથી? તો સારું, ખબર તો હોવી જોઈએ ને. તમારા ઘરના માણસને ખબર પડવી જોઈએ કે અમારા ધણીને શું ભાવે છે, તો એ પ્રમાણે બનાવે ને બપોરે. હા, અને ભાવતી હોય કઢીને પછી દાળ બનાવે તો મેળ ન પડે. કહો, એમ ભગવાનને શું ભાવે છે એના સેવકને ખબર હોવી જોઈએ, તો સ્વામી રાજી કરીએ કે ધણીને રાજી કરીએ કે નક્કર શું રાજી કરે? કહો, મહારાજને ભગવાનને કોઈ અખંડ સંભાળે ને એ બહુ ગમે છે. એક તો શું ગમે છે? ભગવાનને કોઈ અખંડ સંભાળે ને એ બહુ મહારાજને ગમે છે. એ ભગવાનને બહુ વાલો થઈ જાય છે. બીજું, કોઈ આત્માને આપણે ભગવાન ઓળખાવી એને ભગવાનની બે વાતો કરીને ભગવાનને રસ્તે ચડાવીએ ને એ બીજું ભગવાનને બહુ ગમે છે. આ બે વાના ભગવાનને બહુ ગમે છે. બીજું, આપણે આપણા વર્તમાન પાળીએ એ ભગવાનને બહુ ગમે છે. બીજું, ભગવાનના ભક્તની મન કર્મ વચનેથી સેવા કરીએ એ ભગવાનને બહુ ગમે છે. આવું બધું ભગવાનને બહુ ગમે છે, એ આપણે કરવું જોઈએ. મહારાજ કે અમારી જે દઢ નિષ્ઠા રાખે એ અમને બહુ ગમે છે. ગમે એવા દેશકાળમાં અમને છોડે નહીં, અમારો ક્યારે અભાવ આવે નહીં, સંતરી ભક્તનો ક્યારે અભાવ ન આવે એવા ભક્તો અમને બહુ ગમે છે. માટે આપણે પણ એવા થવું પડશે મારે ને તમારે. ભગવાનને નહીં ગમે એવી આપણે મોટી મોટી બધી ક્રિયાઓ કરશું ને તો એ ભગવાનને માનશે, કરવાનું કરતો નથી ને બીજું બધું કરે છે. અર્જુનને યુદ્ધ નહોતું કરવું, એ કે આ બધાને મારીને રાજ કરવું, એના કરતા તો ભિક્ષા માગીને હું નિર્વાહ કરીશ. મરજી જરાય એની નહોતી યુદ્ધ કરવાની, પણ ભગવાનની મરજી દેખીને ત્યારે યુદ્ધ કર્યું છે. ધર્મ વિચારી ધનંજયે નહોતું યુદ્ધ કરવું જરૂર, પણ મરજી જાણી જગદીશની ત્યારે ભારત કર્યો ભરપૂર. એને ધર્મ આડો આવતો હતો, એને સંબંધીઓ આડા આવતા હતા કે આ બધાને મારીને હું કામ રાજ કરું, એના કરતા તો સંન્યાસ લઈ લેવો એ બહુ સારો છે. ભગવાને કીધું, અર્જુન તારે કોઈને મારવાના નથી, બધા મરેલા જ છે, તું તો ખાલી નિમિત્ત માત્ર છો, બાકી કરવાનું કાર્ય તો બધું મારે છે. 18 અધ્યાયનું જ્ઞાન કીધું ત્યારે અર્જુનનો મોહ નષ્ટ પામ્યો છે. વિચાર કરો, આપણો એમ કઈ 1 મહિનામાં બધો મોહ નષ્ટ પામે ખરો? ભગવાન જેવા ભગવાન ઉપદેષ્ટા હોય અને સાંભળનારો અર્જુન જેવો વ્યક્તિ હોય, છતાંય 18 અધ્યાય ગીતાના કીધા ત્યારે એને મોહ નષ્ટ પામ્યો. મહારાજ હવે મારો મોહ નષ્ટ થયો, હવે તમારા વચન પ્રમાણે હું કરીશ. કહો, એક જ શ્લોક ભગવાને કીધો, સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તે તારા મનથી માનેલા તમામ ધર્મને છોડીને એક મારે શરણે આવી જા તો હું તને બધા જ પાપ થકી મુક્ત કરી દઈશ. આ ભગવાનના આશ્રયનું પ્રતીક છે કે ભગવાન પ્રગટ હોય ત્યારે જેમ કેમ કરવું ને એ જ મોટા મોટો ધર્મ છે. એનાથી બીજો કોઈ ધર્મ નથી. ધર્મ તે ધર્મ સૂતના વચન, તે પાળવા પ્રીતે કરી, જેને જેમ કરી આજ્ઞા તે ફેરવીને એક રતી. લ્યો સ્વામી આવું કહે છે નિષ્કુળાનંદ. ધર્મ આપણે કોને મોટો માનીશું? જે મહારાજના વચન છે એનાથી કોઈ મોટો ધર્મ નથી. માટે એ ભગવાનના વચન પ્રમાણે આપણે બધાએ રહેવાનું છે અને ભગવાનને રાજી કરવાના છે. મહારાજ કે અમારા વચનમાં વર્તે ને એની ઉપર અમે બહુ રાજી છીએ. વચન બહાર પગ મૂકે તો મહારાજ કે અમારી જીભ ઉપર પગ મૂક્યો કહેવાય. દાદાના દરબારમાં અક્ષર ઓરડી હાવ જીર્ણ થઈ ગયેલી, મહારાજ ક્યારે રિપેર કરાવવા દેતા નહોતા. પછી એકવાર ચોમાસાનો સમય હતો, બહુ વરસાદ વરસ્યો, પાણી પડતું, ચૂવા પડતા હતા. એટલે મહારાજ એક હરિભગત બેઠા હતા, એને કીધું કે લે આ નળિયું હરખું કર, મારા ખભા ઉપર પગ દઈ, આ નળિયું હરખું કર, પાણી પડતું બંધ થાય. ત્યારે ઓલા ભગતને ભાઈ થાય તો ખરું જ ને કે ભાઈ ભગવાનના ખભા ઉપર પગ કેમ દેવો? વિચાર તો આવે ને ભગવાનના કઈ ખભા ઉપર પગ દેવાય? તેણે તો પછી કર્યું નહીં. એટલે મહારાજે પછી કીધું, મહારાજ કે મારી જીભ ઉપર પગ મૂકવો હોય તને કઠણ નથી પડતો, અને મારા ખભા ઉપર પગ મૂકવો તને કઠણ પડે છે. આને ધર્મ સંકટ હતું, પણ ભગવાનના વચનમાં જે વર્તે છે ને એની ઉપર મહારાજ બહુ રાજી થઈ છે. જીવનમાં નક્કી કરો કે જેટલું વર્તાય એટલું આપણે ભગવાનના વચનમાં રહેવું છે. આપણે ભગવાનના ગમતા બહાર તો જન્મ જન્મ બધું બહુ કર્યું છે, અને હજી નહીં કરીએ ને તો હજી આમનામ રખડવાનું જ રહેશે. એકવાર ભગવાનના ગમતામાં જીવન કરવું પડશે મારે ને તમારે બધાને, ત્યારે જ આ ફેરા ટળશે ને ત્યારે જ મુક્ત થવાય છે. ભગવાનના ગમતામાં જીવન નહીં જીવીએ ત્યાં સુધી આ ચક્કરમાંથી બહાર નહીં નીકળી કહો. એટલે અહીંયા સ્વામી કહે છે, મરજી જોઈ મહારાજના મનની એમ રહીએ આઠો જામ, જે ન ગમે જગદીશને જાણો તેનો ન પૂછીએ નામ. હવે આવું કરતા પણ સ્વામી કે જીવનમાં કષ્ટ આવે, તેમાં કષ્ટ આવે જો કાંઈ ક સહીએ હૈયે કરી હામ, અચળય ડગરૈયે એક મને, અચળય ડગરૈયે એક મને, તો પામીએ સુખ વિસ્રામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. ભગવાનની મરજીમાં રહેતા ભાઈ દુઃખ પણ આવે, કષ્ટ પણ પડે, આ લોકના ન રહીએ આપણે, ઓ બધાથી નાતો તૂટી પણ જાય. કહો ભગવાનના જે જે થયા છે એને જગતદારે બહુ વાંધો મળ્યો નથી, એને જગતદારે વાંધો રહ્યો, અને ભગવાનના ભગતદારેનો વાંધો મળી ગયો. કદાચ આપણને આ લોકમાં પાંચ માણસ નોય વખાણ કરે, ભારે ભગત થઈ ગયો. કાલે હવે સવારે અમારી ભેગો બેસતો હતો ને બધું ખાતો હતો ને આજ તો ભગતની પૂછડી થઈ ગયો, એમ પણ કહેવા વાળા મળે તમને? કહો નરસિંહ મહેતા મીરાબાઈ નહોતા કહેવાળા મળ્યા, દાદા ખચર નહોતા કહેવાળા મળ્યા? દાદા ખચરની કેટલી કેટલી વાતો લોકો કરતા હતા. કહો જેવા ખચર હતા એ પણ દાદા ખચર નો બહુ હીણું બોલતા, અને ગઢડાનો સમાજ પણ બોલતો હતો, પણ આને કોઈની પરવા નહોતી. આને તો એક જ તાન હતું કે અમારે તો મહારાજ રાજી થાય એમ કરવું છે. કહો દાદા ખચરને તો ભાવનગરના દરબારે બોલાવીને કીધું હતું જેવા ખચરને કહેવાથી, કે દાદાને ભરસભામાં ઠપકો આપજો કે સ્વામિનારાયણ જુવાન છે અને બહેનો જુવાન છે અને બે બહેનોને એને ભળાવી દીધી છે. એટલે દાદાને બોલાવીને વજયસિંહ બાપુએ કીધું કે દાદા તે તારી બે બહેનોને સ્વામિનારાયણને ભળાવી દીધી છે? ત્યારે કીધું હા બાપુ, અમથી કોઈ કાઠીને ભળાવી જ પડત ને, એ કરતાં ભગવાન છે હું ખોટા છે? ભર સભામાં આવો જવાબ આપ્યો, આપીએ કે કોઈ કહો. ત્યારે વજયસિંહને એમ ચૂક ના મળો, ખરો ભગત છે, હો ખરો નિષ્ઠાવાન ભગત છે. એ થાય નહીં હો આ સમય, એ વખતમાં તો કેટલી લાજ મરી, આ લોક લાજનો ત્યાગ કર્યો કહેવાય. મહારાજ કહે ને કે ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય એને અર્થે શું ન થાય, એ લોકલાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે. આવા 22 હરિભક્તોના નામના આખ્યાન મોટા મોટા મહારાજે સભાની અંદર કીધેલા છે, લોયાના ત્રીજા વચનામતની અંદર. કહો એણે જે જે કર્યું ભગવાન અને સંતને અર્થે એ બધું કરી બતાવ્યું, એ આખ્યાનો કીધા મહારાજ. ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એની મરજીમાં રહી શકે, એને અર્થે બધું જ કરી શકે છે, એને પછી કોઈ કામ કઠણ પડતું નથી, બધું ઈઝી થઈ જાય છે. કહો ભગવાન ભજતા કષ્ટ પણ આવે, આ લોકમાં આપણી ટીકા પણ થાય, કહો પણ સ્વામી કે અચળ અડગ રહીએ એક મને, ક્યારેય મનને ડગવા ન દઈએ. જગતના જીવ જે બોલે એને મુબારક, આપણે એને શું લેવા દેવા? કહો એને તો જમપુરીમાં જવું છે ને આપણે ધામમાં જવું છે, વિચાર કરો. માટે જગત શું કહેશે, લોકો શું બોલશે, એ લોકો ભગવાનની આજ્ઞા પાળી શકતા નથી ને ભજન કરી શકતા નથી. અડગ ને અચળ રહીએ એક મને. આગળ ભક્તો બધા જે એની આખ્યાનો કીધા સ્વામી, બધા અડગ રહ્યા છે, અચળ રહ્યા છે, ડગ્યા નથી. મેરું તો ડગે પણ જેના મનડા નો ડગે. હા, મેરું ડગવે ડગી જાય પણ એવા ભગતના મનડા ડગતા નથી. આપણે તો થોડુંક દુઃખ આવે ત્યાં ડગી જાય બધું. મંદિરે આવવાનું બંધ થઈ જાય, કથામાં આવવાનું બંધ થઈ જાય, ભજન બંધ થઈ જાય, એ વિચારો બીજા આવવા માંડે. થોડો ટાઈમ વધારે રોગ શરીરમાં રહ્યો હોય તો બે પાંચ જણા આવીને કે તમને કંઈક પિતૃ નડતા છે, દાણા જોવા રહો. જો કાં કે ભૂવાને બોલાવાનું, કાં કે ડાકલા બેહારો. અમુક તો ડાકલા બેહારે, ડાકલા વાળા આવે ને પછી વગાડે, ઢોંગ છે, ધતિંગ છે, ઢોંગ છે. એ ડાકલો વગાડતા ને એમ એવું આવે, તમે આમ જોવો ને તો એવું જ લાગે, ઢોંગ છે, ધતિંગ છે, ઢોંગ છે, ધતિંગ છે. બધું ઢોંગ ને ધતિંગ છે ને એમાં શું સાચું છે. પછી ઓલો એ મજીરા વગાડતો, કુનકુન કુનકુન કરે ને ઓલો કે હે નરકે જાય, નરકે ઓલું વાગતું હોય ને કે નરકે જાય, નરકે જાય. ઓલો કે કુન કુન કુન, હું ભૂ એમ કે હું કહો. આ બધું ઢોંગ ને તતિંગ છે ભાઈ. દોરા ધાગા ને ભૂવામાં પડવું નહીં હો, ડાકલામાં. હા, ન કે તમને હુવા નહીં દે શાંતિથી. એટલે એ બધું છે ને, નિષ્ઠા વાળાને કાંઈ નડતું નથી. ઘણા કે આ અમને નડે છે, ઘણા દાણા જોવા રહેશે. ભૂવા આખા ગામના દાણા જોતો હોય, એને ઘેર ખાવાના દાણા ન હોય પણ કહો. આવું છે બધું. માટે અડગ અચળ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ. ગમે એવા સુખ દુઃખના સમૂહમાં આપણે અડગ રહીએ ને તો ભગવાન હરપળ આપણી સાથે હોય છે. હા, પાંડવોને હરપળ ભગવાને સાથે રક્ષા કરી છે. કહો, દુઃખમાં એણે ભગવાન છોડ્યા નથી. કેટલું કેટલું દુઃખ પડ્યું પણ એણે ભગવાન રાખ્યા હતા. તો હરપળ ભગવાનને આવીને એની રક્ષા કરવી જ પડે છે. એમ આપણે ખરેખરા ભગત થઈ તો હરપળ ભગવાન આપણી રક્ષા કરે છે. જુઓ રીત આગે ના જનની, પાયમાં વિપત્તિ વિરામ. જન્મ થકી માનો મુવા સુધી, જન્મ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહીં ઠામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. આગળના ભક્તોને સ્વામી કે રીત જુઓ, બહુ વિપત્તિ પામ્યા છે. હા, બહુ દુઃખ પીડ્યા છે, બહુ કષ્ટો આવ્યા છે, છતાં એણે ભગવાન છોડ્યા નથી. જન્મ થકી મુવા સુધી મેર્યા ત્યાં સુધી દુઃખ ભોગ્યા છે, પણ નક્કી કર્યું હતું કે આ દુઃખ સારું છે, પણ જન્મ મરણ લક્ષોરાશી ગર્ભવાસનું જે દુઃખ છે ને એ તો બહુ ભયંકર છે, એમાં તો હવે જવું જ નથી. હા, ભલે આ લોકમાં આપણે ગમે એટલા હેરાન થઈએ પણ ભગવાનની મરજીમાં રહીને તો ક્યારેય દુઃખ ન આવે. પહેલાં દેશકાળ એવા હતા ને તે દુઃખ આવે, આજ તો બહુ દેશકાળ સારા છે. આજ કોઈને ખાવાની કમી નથી, કોઈને રહેવાની કમી નથી, હે, બધી રીતે શ્રીજી મહારાજે બધાને સુખિયા કર્યા છે. એમાં સ્વામિનારાયણના ભગત તો કોઈ દુઃખી જ ન હોય. અન્ન વસ્ત્ર ને આબરૂ આ હોય જ એને. કહો, એ તો શ્રીજી મહારાજ જેતપુરમાં ગાદીએ બેઠા ત્યારે ગળામાં લીધું છે કે મારા આશ્રિતના પ્રારબ્ધમાં રામ પધાર હોય ભગવાન કે મને આવે, એ અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. એને એક એક રૂવાડે વિષયનું દુઃખ થવાનું હોય તો મને થાય પણ મારા ભગતને ન થાય. આવા બધા વરદાન ભગવાન સ્વામિનારાયણે આપણા માટે માંગ્યા છે. આવા દયાળુ ભગવાન હવે એની મરજીમાં રહેવું આજ હેલું છે, બહુ કઠણ નથી. પહેલા તો નાતબારી મૂકતા, ગામ છોડાવતા, કોઈ વ્યવહાર ન રાખતા. જો વનાશા ને પુંજાશા ભગત થયા ને, પછી એના વૈષ્ણવની નાતે બહુ ઉપદ્રવ કર્યો હતો. યમરાજ શાહ હતા પૃથ્વી ઉપર ત્યાં સુધી તો એવડા કોઈ બોલી ન શક્યા, યમરાજ શાહનો બહુ ભાર પડતો. પણ એ ધામમાં ગયા પછી નાયત કોઈ જમવા ન આવી, બધાનું બનાવેલું બહુ ઝાઝા માણસોનું. પછી આવ્યા નહીં કોઈ, ગઢડે ગયા કે મહારાજ આવું થયું છે, અમારા બાપા ધામમાં ગયા પછી નાયત કોઈ આવી નહીં જમ. મહારાજ કે હાલો અમે ને સંતો આવી, એ ન આવે તો કાંઈ નહીં, મહારાજને સંતો આવીને દાડો જેમાં બોલો. પણ એને ભગવાન રાખ્યા, એટલો બધો ઉપદ્રવ હતો ને, કંઠી તોડવાનું કીધું, બધા બહુ સમજાવ્યા, પણ એ કાંઈ મૂક્યું જ નહીં. કહો, અરે દીકરા દીકરી કોઈ વરાવતા નહોતા ત્યારે મહારાજ પાસે આવ્યા. મહારાજ દીકરા દીકરીને કોઈ લઈ જતું નથી, વરાવતા નથી. મહારાજ કે બેન ભાઈના લગ્ન કરી નાખો. ભગવાન તો ક્યારેક પરીક્ષા કેવી લે કઈ નક્કી નહીં. એટલે આવડે વાત આકી કે તમે કોઈ નથી હવે લેતા દેતા, તમારે આમ કરવું પડશે. ઓલા કે આપણું નાતનું ખરાબ દેખાય. પછી વેરાયા બોલો, ભગવાન જે કરતા સારું, પણ ત્યારે એ આવું કીધું એને મનાવવું એ કેટલું કઠણ પડે. કહો આજ છે આવું કઈ દુઃખ આપણને? આજ તો બહુ સુખિયા છે એ બધા. એટલે ગુણાતાન સ્વામી કહેતા, સુખપાલમાં બેહીન ભગવાન ભજવા એવું આજ સુગમ કરી દીધું છે. હવે ખોતરીને ઊભા ન કરતા. આગળના ભક્તો બિચારા મુવા સુધી ઠરીને બેઠા નથી, ભગવાન છોડ્યા નથી. એ તો દોયલું સોયલું છે આજ, તજીએ દોય દામ વામ, નિષ્કુળાનંદ નિશંક થઈને પામીએ હરિનું ધામ, અરે સંતો કરીએ રાજી ઘનશ્યામ. જો ભગવાનનો ભક્ત હોય ને, એને જે જે પ્રકારના કઈ દુઃખ આવે છે ને, એ દુઃખના દેનારા કાળ કર્મ ને માયામાંથી કોઈ નથી. કોણ દુઃખ આપે છે? પંડે ભગવાન એની ધીરજ જોવા માટે દુઃખ આપે છે. પોતાના ભક્તની ધીરજ જોવા માટે ભગવાન દુઃખને પ્રેરે છે. કાળ કર્મ માયાનો હુકમ નથી ભગવાનના ભક્તને પીડી શકે. એટલે ગુણાધન સ્વામી કહેતા કે રાજાના કુંવરને ઢેઢના છોકરાથી મરાય નહીં. કાળ કર્મ માયા તો ઢેઢની જગ્યાએ છે, ભગવાનના ભગતની હામું પણ ન જોઈ શકે, તો મારવાની તો ક્યાં વાત રહી. ભગવાન એની ધીરજ જોવાને માટે પોતે દુઃખ પહેરે છે. જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ, તેમ ભક્તની ધીરજ ભગવાન ભક્તના હૃદયમાં રહી અને જોયા કરે છે. પણ કાળ કર્મ માયાનો શો ભાર છે કે ભગવાનના ભક્તને પીડી શકે? એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભગત હોય એને દુઃખ પડે તો મગન રહેવું. મગન એટલે આનંદમાં રહેવું. ઘણા નામ મગનભાઈ હોય પણ હવે આનંદમાં ન રહેતા હોય. કહો મહારાજ કે મગન રહેવું, દુઃખ પડે તોય મગન રહેવું. દુઃખને દેખી હરિજન ન ડરે, કરે ફિકરના ફાકા જોને, દેવાનંદ કહે દેવ ભરોસે કાળ તણાય કાકા જોને. બોલો, દુઃખને દેખી હરિજન ક્યારેય ડરે નહીં, અરે ફિકરને ફાકી કરીને પી જાય. કહો દેવાનંદ સ્વામી કે એવા ભગત છે ને તો કાળના કાકા છે. કાળ એનો ભત્રીજો છો ને, ભત્રીજો કાકાને કઈ કહીએ કે? કહો દેવાનંદ કે દેવ ભરોસે, ભગવાનને ભરોસે રહે ને, એ કાળનો બાપ થઈ જાય, કાળનો કાકો થઈ જાય, પણ દગે નહીં દુઃખ આવે તો. ફિકરની ફાકી કરીને પી જાય. માટે દુઃખમાં ક્યારે ડગવું નહીં, સુખમાં છલકાવું નહીં, બેલેન્સ રાખવું. ભગવાનની મરજીમાં જીવન જીવે જવું, જવો મજા આવે જીવવાની. ભગવાનની આજ્ઞામાં આપણે રહીએ તો જીવનમાં આનંદ બહુ આવે, બહુ એટલે બહુ. ભગવાનનો આનંદ હોય ને એવો આનંદ આવે. પણ જ્યારે ભગવાનની કંઈક આજ્ઞા લોપીએ ત્યારે દુઃખ આવ્યા વિના રહેતું નથી. સ્વામી કહે તે બહુ દ્વાયલું હતું જૂના જમાનામાં, એ વખતના ભગતમાં એને બિચારાને બહુ બધું કઠણ પડ્યું છે. આજ એટલું બધું દ્વાયલું નથી, આજ સ્વાયલું છે. બે તજવાનું કહે છે, અંતરમાંથી બહારથી તમારે બધું રાખવું પડે. જાગીને તો બહારથી ને અંદરથી બે બાજુ છોડવાનું, દામ ને વામ. સમજ્યા? એમાં દામ એટલે પૈસો, વામ એટલે સ્ત્રી, સ્ત્રી ને પુરુષ એકાબીજાને. આ બધી આસક્તિ છે ને એ છોડવી પડે. ભેગા ભલે રહ્યો પણ આસક્તિ છૂટે તો મુક્ત થવા હે. આસક્તિ જન્મ લેવા રહેશે. સંસારમાં રહ્યો એનો વાંધો નથી, પણ આસક્તિ ન રાખતા. હા, આસક્તિ નહીં જા સકતી. હે, વાળી બેટી જાતી જ નહીં, ઘર કરી ગઈ. ઘર સુખિયા થવું એને ધન અને સ્ત્રીની વાસના દેહ છતાં ટાળવી પડે છે. નહીતર મહારાજ કે ધામમાં જતા ભગવાન સિદ્ધિઓ બતાવે, તો સિદ્ધિઓમાં લોભાઈ જાય તો એને વિઘન થાય મોટું. અક્ષરધામમાં જતા એટલે મહારાજે પ્રથમના 21માં કીધું, દેહ છતાં સ્ત્રી ધનની વાસના ટાળી નાખવી, પછી ક્યાંય ટળતી નથી. કહો તમારા માટે બે બહુ અઘરું છે, સ્ત્રી ને ધન, એની વાસના ટાળવી ગ્રસ્તને માટે બહુ અઘરું છે. તમને કેમ લાગે? અઘરું લાગે કે હેલું છે? ભગવાનની આજ્ઞામાં રહેવો ને તો હાવ ઈઝી થઈ જાય. ભગવાનની બધી આજ્ઞા જેવી છે, તમે સહેજે નિર્વાસનિક થઈ જાઓ, તમારે બળ ન કરવું પડે. બાકી તો સૌ ભરી આદિકના સાધન કેવા, તો સ્વામી કે વાસના ટળી નહીં, રાફડા થઈ ગયા તો ન ટળી. અને આ જ ઉપલેટાના ઓલા લાલા બાપા હતા મહારાજ વખતમાં, એને ત્યાં દીકરી મોટી થઈ એટલે દીકરીનો સંબંધ જોવા આવ્યા. તે ગાલે કંઈક લાખું છે એટલે ઓલા જોવા વાળા મહેમાને કીધું, એને કીધું દીકરી જોઈ ધ્યાનમાં આવી, તો કે ધ્યાનમાં તો બધું આવ્યું પણ દીકરીને ગાલે લાખું છે. તો કે મને ખબર નથી. કોણે કીધું? લાલા બાપાએ. કેટલા હશે સંયમી પુરુષ, ત્યારે એ કીર્તન બોલે ત્યારે એના કીર્તન ભગવાન ઇન્દ્ર નરનારાયણ એ બધા સાંભળવા આવતા. કહો એ લાલા બાપા ઉપલેટા ગામ. એકવાર જૂનાગઢ ગયા બધા હરિભક્તો એટલે સ્વામીને વાત કરી, સ્વામી વરસાદ થતો નથી. તો ઇન્દ્રને કહો ને વરસાદ કરે. સ્વામી કહે તમે ઉપલેટાના હરિભગત છો બધા? તો કે હા. તો કે ત્યાં તો લાલા બાપાના દર્શન રોજ ઇન્દ્ર આવે છે. તો કે ઓળખવો કે લીલો જફો પહેરીને આવે છે, કહેજો વરસાદ કરશે. લાલા બાપાને કહેજો. કહો કેવા ભગત છે. હે, એ ભગત તો એવા હતા, પણ ભાયાવદનના કેશુ ભગત જ્યારે સાધુ થવા નીકળ્યા, 6 મહિના સુધી એક કમરાની અંદર 2 માણસ રહેતા હતા. એના બાપા કોઈ રીતે રજા આપતા નહોતા, આને ભગવાન ભજીને સાધુ થઈને ભગવાન ભજવા. ત્યારે એ જુવાન અવસ્થા લગ્ન કરીને ઘેરે બાય આવેલી, પણ કેશુ ભગતે એને ભગવાનની વાતો કરી, સત્સંગ કરાયો. 6 મહિનાની અંદર ક્યારેય પણ એની દ્રષ્ટિમાં એ બાઈએ વિકાર ન જોયો. ત્યારે એક દિવસ બાઈને એમ થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, સામાન્ય વ્યક્તિનો આ કામ નથી, આ તો અક્ષરધામના મુક્ત હોય, એનાથી જ ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાને દાબીને વર્તાય છે. બીજા તો વર્તી શકતા નથી. ત્યારે એની સાસુ ને એને વાત કરી, બા આ તમારા દીકરાનો મારો ધણી છે ને, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, માટે એને સાધુ થવાની રજા આપો તમે. અને મારે પણ હવે બીજે કોઈનું પાણી ભરવાનું થતું નથી, હું પણ સાંખ્ય યોગી થઈને ભજન કરીશ. વિચાર કરો, આ હતા સ્વામિનારાયણને ઘેરે આવા હરિભક્તો. એ જ્યારે નીકળ્યા ભાયાવદરથી ઉપલેટામાં લાલા બાપાને જ્યાં રાત્રિયા, અને રાતે એના પગ દાબતા હતા, અને પગ દાબતા દાબતા વાત કરી, બાપા સ્ત્રી ધનનો તો સંકલ્પ થતો જ નથી ક્યારેય, પણ અખંડ ભગવાનમાં વૃત્તિ રહેતી નથી, ત્યાંનો કંઈક ઉપાય બત. ત્યારે લાલા બાપાએ પગ તાણી લીધો, સેવા કરતા હતા ને કેશુ ભગત, પગ ખેંચી લીધો. એ કે હું સમાધિમાં જાઉં છું ને તોય મને ક્યારેક સ્ત્રીના ધનનો ઘાટ થાય છે, તું તો મારા કરતાય મહાન છો, મારા પગ દાબા રહેવા દે, તું જા ગુણાતન સ્વામી પાસે, એ તારી બધી ઈચ્છા પૂરી કરશે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ને સાધુ, વિચાર કરો આજ આપણે ક્યાં છીએ, આપણે કેટલું ન જોવાનું જોઈએ છીએ. પરિણા એકને જ પત્ની માન્ય છે, જ્યાં ત્યાં મોઢા નાખ્યા કરી છે. કહો સ્ત્રી પરણી હોય એને ધણી માને છે, બીજાને ભાઈ બાપ માને છે, કે બીજાને એ રીતે માને છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા છે, બીજે તમને ક્યાંય જોવા નહીં મળે, બધું ભેગું જ આક્યું છે બધાએ. આ તો સ્વામિનારાયણ ભગવાને આવી અને આ નવો ઓપ આપ્યો છે. મહારાજ કે સ્ત્રી ખરાબ નથી, પુરુષ ખરાબ નથી, પણ બેનો સંબંધ છે ને, એકાબીજાનો સહવાસ, એ ખરાબ છે. વચનાત્મા મહારાજ એવું બોલ્યા કે ગમે એવો ધર્મવાન પુરુષ હોય, ધર્મવાળો, ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય, પણ એકાબીજા એકાંતમાં જો સહવાસ કરવા માંડે તો એનો ધર્મ રહે નહીં. મહારાજ કે લોકમાં કહેવત છે, મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. મહારાજ કે વાત ખોટી છે, ઘણા ને કહેતા આપણું ખોળિયું ચોખ્ખું હોવું જોઈએ, અજ્ઞાની લોકો હોય ને આવું બોલતા હોય છે. પુરુષ છે સ્ત્રીનો ઓલા ઘીનો ઘડો હશે, ને સ્ત્રી છે અગ્નિ છે. હવે અગ્નિ પાસે ઘીનો ઘડો લઈ જાઓ તો એ ઓગળાવીને રહે ખરો. હે, માટે દૂર રહે દુઃખ નથી, તજો તન મનથી. સ્વામી કે સુખી થવું હોય તો દૂર રહો એકાબીજાથી. હા, પ્રસંગ ન પાડો. શિક્ષાપત્રીમાં તો ન્યા લખી લખ્યું મહારાજે, પોતાની મા બહેનને દીકરી એને સંગાથે પણ આપતકાળ પીડાવીના એકાંત જગ્યામાં ન રહેવું. ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે, વિદ્વાનનો નહીં પણ ખેંચી જાય છે. તો સામાન્ય અજ્ઞાની માણસની હું વાત કરવી, કહો ભણેલા હોય જાણતા હોય બધું, એને તાણી જાય. જૈમી જૈમી મુનિ હું જૈમિની મુનિ એને ન તાણી ગયા. આ શ્લોક આવ્યો ને ત્યારે એને લખતા હતા, વ્યાસ નારાયણ લખાવતા હતા, તો કે ગુરુ મહારાજ આ રહેવા જો, આવું કાંઈ બને નહીં. તો કે એટલી જગ્યા ખાલી મૂકી જાઓ, પછી જોઈશું ક્યારેક. હવે વનમાં રહેતા હતા ઝૂંપડું બાંધીને, વ્યાસનારાયણનું બેનનું રૂપ ધરીને ગયા. ચોમાસાનો સમય હતો, સાંજનો સમય ઢળી ગયો, સંધ્યા સમય થઈ ગયો, અને વરસાદથી પલળેલા કપડાં એ આ મુનિએ જોયા. કીધું બેન અત્યારે કેમ આબસ, તો કે ગાય ખોવાઈ ગઈ, ગોતવા આવી હતી. તો કે આજની રાત તમે ઝૂંપડીમાં રહી જાઓ, અંધારું થઈ ગયું, ક્યાં જાઓ જંગલમાં. તો કે વાંધો નહીં. એને અંદરથી બંધ કરીને બાપ એના ભાઈ બહાર હુતા, પણ રાતે શરીર જોયેલું ને તો કામ વેહોળ થયો. હા, સંકલ્પ થયા કે બેન ખોલો. તો કે અત્યારે ન ખોલે, સવારે વાત હવે. તો કે આ દવા પડી રહી અંદર, મારે દવા લેવાની છે. તો કે જે હોય તે, અત્યારે હવે નહીં ખુલે. પછી ઝૂંપડામાં શું હોય, ખપાટિયા હોય, માથે ઘાસ હોય, ત્યાં જ ઉપરથી પીડ્યા તોડીને. અને જ્યાં આમ હાથ કરવા ગયા ને તો વ્યાસનારાયણ ની દાઢી હાથમાં આવી અને એવા બોઠા પીડ્યા. જયમિની મુનિ કે ઓલી જગ્યા રાખી હતી શ્લોક હવે બરાબર છે કે નહીં? તો કે હા ગુરુ મહારાજ, હવે લખી નાખું. મા બેન દીકરી સંગાત થઈ પણ આપતકાળ પીડાવીના એકાંતમાં રહેવાય. વિદ્વાન સમપી કરશતી, વિદ્વાનોને પણ ઇન્દ્રિયોનો સમૂહ એવો બળવાન છે, ખેંચી જાય છે. માટે શ્રીજી મહારાજે લખ્યું છે ને એ બાબત બધી બહુ સરસ છે. શિક્ષાપત્રી પ્રમાણે રહ્યો તો જીવનમાં ક્યારે દુઃખ ન હોય. હા, આ લોક અને પરલોકમાં સુખી થઈ જાય માણસ. માટે મહારાજના જે વચનો છે, મહારાજની જે આજ્ઞા છે, એ આપણે ધારવી જોઈએ. મહારાજ આપણા માટે શું લખી ગયા, એટલે તો શિક્ષાપત્રી વાંચો એ પહેલાં લખ્યું. એકાગ્રેણ મનસા, આ મેં શિક્ષાપત્રી લખી છે, એકાગ્ર મને કરીને ધારવી. આપણને કોઈ પૂછ્યું હોય ત્યારે હું તમને પૂછું કે આજ તમારે કયા શ્લોક વાંચવામાં આવ્યા, લગભગ ખબર ન હોય. કહો, હોય આમ યાદ હોય બધા શ્લોકો, રોજ અભ્યાસ થાય એટલે. પણ તમને કોઈને અત્યારે પૂછ્યું કે આજ તમે કયા શ્લોક વાંચ્યા શિક્ષાપત્રીના, તો 1-2% યાદ હોય, બાકી તો મોડું થઈ ગયું હોય. ઉતાવળ જ હોય શિક્ષાપત્રી વાંચવાની હોય, માંડ 2 શ્લોક વાંચે તો વાંચે. એટલે એકાગ્રેણ મનસા, પત્રી લેખસ હેતુ એવું લખ્યું કે આ શિક્ષાપત્રી લખી છે એનું એકાગ્ર મને કરીને ધારણ. હું કામ લખી છે, કોના માટે લખી છે, શું કરવા લખી છે, બધા જીવની હિત કરનારી છે. એક આપણો માણસનું જ હિત થયું નહીં, ભક્તનું જ હિત થયું નહીં, બધાનું હિત કરનારી છે શિક્ષાપત્રી. એટલે આ સુદર્શન ચક્ર છે. પહેલા જમાનામાં અમરીશની કથા આવશે કાલે, તો એવા ભક્તને ભગવાન એની રક્ષામાં સુદર્શન ચક્ર મૂકતા. તો આજ સ્વામી કે આજ આપણે ઘેર ઘેર સુદર્શન ચક્ર છે કળયુગના ભગતની પાસે. કહો, શિક્ષાપત્રી જ આપણી રક્ષા કરે છે ને, એને પૂછીને કામ કરો તો ક્યારે દુઃખ ન આવે. આવક કરતા વધારે ખર્ચ ન કરવો, કેટલી મોટી વાત. દુષ્ટ માણસ અરે વ્યવહાર ન કરવો. કહો, અને ન્યાય નીતિથી કમાણી કરવી ને એમાંથી 10મો 20મો ભાગ ભગવાનને અર્પણ કરવો. આ બધી આજ્ઞાઓ છે ને સુખી થવા માટે છે, કે નહીં કઈ ભગવાન ભગવાનને આપણે પાસે બધું લઈ લેવું છે. ઇન્કમટેક્સ વાળા જેવા ભગવાન નથી કે આવે એટલે બધું સાફ કરી જાય. હું હા દયાળુ છે. આપણને સુખી થવા માટેના આ બધી આજ્ઞાઓ નિયમો આપ્યા છે, પણ આપણને એમ થાય કે લો તો દુઃખી થઈ જાઓ આપણે. એટલે ભાઈ અમુકના સુખી થાઓ, વિશેષ ને વિશેષ. જેટલી ભગવાનની આજ્ઞા પાળશો એટલા તમે સુખી થશો. દુઃખ થાય એવો એક શ્લોક પણ સહજાનંદ સ્વામીમાં લખ્યો નથી, જો આપણે મનાય તો. કહો, બાકી તો આપણી આસક્તિ હોય એટલે આપણે બધું કઠણ પડે. હે, બાકી બહુ સરસ છે શાસ્ત્ર. અને ભગવાન સ્વયં પોતાના હાથમાં કલમ લઈને ભક્તનો હિત ઈચ્છવા લખતા હોય તો એમાં શું ખામી હોય, વિચાર તો કરો. મહારાજ કે અમે વડતાલની અંદર બેસીને અમારા દેશમાં રહેનારા બધા ભક્તો એના માટે અમે આ શિક્ષાપત્રી લખીએ છીએ. કોઈ શાસ્ત્ર મહારાજે પોતાની જાતે લખ્યું નથી, એક શિક્ષાપત્રી લખી વડતાલના હરિમંડપમાં બેસીને. કેટલી કૃપા કરી આપણા માટે શિક્ષાની પત્રી. એટલે તમે કેમ દીકરાને કંઈક ઉપદેશ આપો ને શિક્ષા સારી રીતે અને ઉપદેશ આપો ને એ રીતે તમારે આપેલા ઉપદેશ પ્રમાણે જીવન જીવે તો એ તમારા છોકરા સુખી થાય, એવો તમારો ઉપદેશ હોય. એ મહારાજના આપણે બધા બાળકો છીએ, એટલે ભગવાનને પોતાનો બાળક દુઃખી હોય ફાવે નહીં, એ સુખી જ જોવે કે સુખી હોય તો રાજી થાય. તો એટલા માટે આપણને શિક્ષાપત્રી આપી છે કે આ પ્રમાણે રહેજો. એ વખતમાં બહુ દોયેલું હતું, આજ આપણને બધું સોયેલું કરી દીધું. હાડા 300 શાસ્ત્રનો સાર કાઢી કાઢીને દોહન કરીને આપણને આપ્યું. હવે આપણે એક કે શાસ્ત્ર વાંચતા નથી, એમાં હાડા 300 શાસ્ત્રમાં ક્યાં ગોતવા જાત કહો. 212 શ્લોકમાં ટૂંકમાં બધો સાર આપી દીધો છે. આ તો ગાગરમાં સાગર છે ભાઈ, કેટલી કૃપા છે કે શિક્ષાપત્રી જેવું શાસ્ત્ર આપણને હવારથી જ કહેવા માંડે, આ કરજો આ ન કરતા, આ કરજો આ ન કરતા, બીજું કોણ કહે કહો. અને મહારાજે તો વચનાર્થમાં એવું લખ્યું કે આ શિક્ષાપત્રી જો વાંચતા ન આવડતું હોય તો આને બીજા પાસેથી સાંભળવી, અને કોઈ સંભળાવે હોય ન હોય તો આની પૂજા કરવી, અને એમાંથી ફેર પડે તો એક ઉપવાસ કરવો. લ્યો આ શિક્ષાપત્રી વાંચ્યા વિના ક્યારે દિવસ જવા ન દેવો. અત્યારે બધા ભણેલા, જૂના જમાનામાં બિચારા અભણ હતા ને બધા. તો મહારાજ કે આ અમારી વાણી અમારું સ્વરૂપ છે. માટે એ વખતમાં બહુ દોયેલું હતું, કળિયુગમાં શ્રીજી મહારાજે આપણું કલ્યાણ આવું સોયેલું કરી દીધું છે. માટે આસક્તિ ટાળી અને નિષ્કુળાનંદ નિશંક થઈને પામીએ હરિનું ધામ, અરે સંતો રાજી કરીએ ઘનશ્યામ. બસ આ એક પદથી આપણે શીખીએ કે જીવનમાં ભગવાનને રાજી કરતા શીખી જઈએ, બસ તો બધા દેવતાઓ રાજી, બધા ધામના મુક્તો રાજી, બધા અવતારો રાજી, બધી દુનિયાના જીવ બધા રાજી રાજીને રાજી. લ્યો આટલું કરજો. આપણા નંદ સંતો અને ભગવાનના એ વખતના ભક્તોએ મહારાજને બહુ રાજી કર્યા, તો આપણે રાજી કરીએ. ચા મહારાજની.